વિદર્ભના અધિપતિ મહારાજા ભીષ્મક સવા મણ રૂની તરાઈમાં પડખા ઘસી રહ્યા હતા. દાસ દાસીઓ ઊભા ઊભા વાયુ ઢોરી રહ્યા હતા. સુવર્ણની દીવીઓમાં અત્તરના દીવડાઓ ઝગમગી રહ્યા હતા. મંદ મંદ વાયુની લહેરખી આવતા જ આખા મહાલયમાં સુવાસની પરીઓ નૃત્ય કરવા લાગતી. તરાઈમાં પડતા જ નિંદ્રાદેવીને આધીન થઈ જવાય એવું સરસ હવામાન હતું. ઘર આંગણે અપાર સમૃદ્ધિ હતી. પાંચ પાંચ દીકરા અને રૂપ ગુણ અને શીલથી શોભતી દીકરી હતી. છતાંય મહારાજ ભીષ્મકને આજે કંઈ ચેન ન હતું. મહારાણી શુદ્ધમતીએ નમ્ર સ્વરે પૂછ્યું, નાથ, શરીરે કંઈ અસુખ છે કે શું? દેવી, એવું તો કાંઈ નથી. ત્યારે આજે પડ્યા પડ્યા પડખા કેમ ઘસો છો? ઊંઘ કેમ નથી આવતી? દેવી, ઉંમરલાયક દીકરીના બાપને ચેન ક્યાંથી હોય? અનુભવીઓએ ખોટું નથી કહ્યું કે દીકરીને સાચવવી અને સાપનો ભારો સાચવવો બંને સરખા. આ દીકરી મેળવવા માટે આપણે કેવા કેવા વ્રત કર્યા હતા. ભગવતી આરાધના કરી ત્યારે લક્ષ્મીદેવીએ પ્રસન્ન થઈને વરદાન આપેલું કે જાઓ, હું તમારે ત્યાં દીકરી થઈને અવતરીશ. ખરેખર આપણી રૂકમણીમાં ભગવતી લક્ષ્મીજીના સર્વ ગુણો છે. રૂપ ગુણ અને શીલમાં એની બરોબરી કરે એવી રાજકન્યાને જોતો નથી. તો પછી નાથ, એમાં અકરાવા જેવું શું છે? અકરામણ એ જ કે આવી દેવી જેવી દીકરીને મારે દેવી ક્યાં? દેવી જેવી દીકરી છે તો દેવ જેવો કોઈ રાજકુમાર પણ જોઈશે ને? નાથ, એ તો સૌ સૌનું ભાગ્ય લઈને આવે છે. આમ ચિંતા કરીએ એનો ઉકેલ ઓછો આવવાનો છે? આમ વાતો કરતાં કરતાં બંને જણા નિંદ્રા આધીન થઈ ગયા. બીજા દિવસનું સુંદર પ્રભાત પ્રગટ્યું. નિત્ય કર્મ પતાવીને મહારાજા ભીષ્મક શાંતિથી બેઠા હતા. ત્યાં તો દૂરથી દેવર્ષિ નારદ આવતા દેખાયા. પોતાની રાજધાની કુંડિનપુરમાં સંતના પગલા થતા જોઈ ભીષ્મકને ખૂબ આનંદ થયો. તરત જ આસન પરથી ઉઠીને સત્કાર કરવા સામે ગયા. પ્રેમથી સ્વાગત કરીને ચરણવંદના કરી સવિધિ પૂજન કર્યું. પાસે ઉભેલા દાસને આજ્ઞા કરી, અંતઃપુરમાં જઈને ખબર આપો કે દેવર્ષિ નારદજી પધાર્યા છે. નારદજી પધાર્યા છે એની જાણ થતાં જ ભીષ્મકના પાંચ પુત્રોમાંથી ચાર પુત્ર રૂકમરત, રૂકબાહુ, રૂકમકેશ અને રૂકમારી પણ ત્યાં આવી પહોંચ્યા. મહારાણી શુદ્ધમતી પોતાની યુવાન દીકરી રૂકમણીને લઈને ત્યાં આવ્યા. ભીષ્મકે કહ્યું, બેટા, દેવર્ષિ નારદ પધાર્યા છે, ચરણોમાં વંદન કરો. ચારે દીકરાઓએ દેવર્ષિના ચરણોમાં વંદન કર્યા. ત્યાં તો નારદજીએ પૂછ્યું, રાજન, મોટો દીકરો રૂકમી ક્યાં છે? એ તો જરાસંઘની સાથે ગયો છે ને? જરાસંઘ 18મી વખત મથુરા પર ચડ્યો હતો, પણ રામશ્યામ ભાગી ગયા એટલે આજકાલમાં એ પાછો આવવો જોઈએ. હા, મેં એવું પણ સાંભળ્યું છે કે રામશ્યામ મથુરામાંથી ભાગીને દ્વારકામાં આવ્યા છે અને હવે તો દ્વારકામાં જ રાજધાની સ્થાપી છે. નારદજીએ ચોટલીને ગાંઠ વાર્તા કહ્યો. એમ કહેને કે જરાસંઘે કૃષ્ણ બલરામને પ્રવર્ષણ પર્વત પર જ બારી નાખ્યા? ભીષ્મકને જે વાત મળી હતી એની ખાતરી કરવા પૂછ્યું. એ બધી વાત સાંભળો ને. કૃષ્ણ બલરામ તો દ્વારકામાં એ લહેર કરે, 1770 યુદ્ધમાં જે કૃષ્ણએ શિકસ્ત આપી એ શું એમ મરે? જરાસંઘને થાપ આપીને એ તો ક્યાંય છૂ થઈ ગયા. આ કૃષ્ણ બલરામમાં શ્રીકૃષ્ણ તો પરબ્રહ્મા અવતાર મનાય છે. સતત યુદ્ધ ખેલવા પાછળનો એમનો આશય સ્પષ્ટ હતો. ગમે તેમ કરીને એ દુષ્ટોનો સંહાર કરવા ઈચ્છતા હતા. એટલે જ સમજી વિચારીને શ્રીકૃષ્ણએ જરાસંઘને પ્રથમ યુદ્ધમાં જ જવા દીધેલો. આમ યુદ્ધની વાતો ચાલી રહી હતી ત્યાં મહારાણી સુદ્મતીએ દેવર્ષિના ચરણોમાં પ્રણામ કર્યા, સાથે સાથે રૂકમણીએ પણ પ્રણામ કર્યા. નારદજી અત્યંત ગંભીર વદને ભગવતી રૂકમણીના દર્શન કરતાં જ સમજી ગયા કે આ તો સાક્ષાત જગજ્જનની છે. આમ વિચારી મનોમન એમના ચરણોમાં પ્રણામ કર્યા. મધુર સ્મિત રિલવતા પૂછ્યું, રાજન, આ આપણી જ પુત્રીને? હા હા દેવ, આ પણ આપણી જ પુત્રી છે. આમ તો ઉંમર લાયક થઈ છે, સંબંધ કર્યો કે નહીં? દેવર્ષિ નારદનો પ્રશ્ન સાંભળતા જ ભીષ્મકના મુખ પર ચિંતાની ઘેરી રેખાઓ ઉપસી આવી. ચિંતિત સ્વરે કહ્યું, દેવ, હું શું કરું? દીકરીને અનુરૂપ કોઈ મૂર્તિઓ તો મળવો જોઈએ ને. રાજન, મારી નજરમાં એક મૂર્તિઓ છે. નારદજીએ ધીમે રહીને મમરો મૂક્યો, પણ આપને એ પસંદ પડશે ખરો? દેવ, આપ આ કેવી વાત કરો છો? આપ કહો અને અમે માન્ય ના રાખીએ એ બને જ કેમ? આપની આજ્ઞા તો ઇન્દ્ર પણ ઉથાપી શકે એમ નથી. અને બીજું, આપ જે કંઈ કરશો એમાં અમારું કલ્યાણ જ હશે ને. હું તો એમ માનું છું કે આપને આજે ભગવાને જ મોકલ્યા છે. મારી આ દીકરી માટે અમને એટલી બધી ચિંતા રહે છે કે ન પૂછો વાત. રાજન, હું તો નિરંતર અહીં તહીં ફરનારો છું. આર્યા વ્રતમાં અનેક રાજકુમારો છે, પણ એ સર્વમાં તમારી પુત્રી રૂકમણી માટે તો શ્રીકૃષ્ણ જ યોગ્ય છે. એમની શોભાનું તો શું વર્ણન કરું? શોભા સાગર કહું તોય અતિશયોક્તિ ન કહેવાય. નૂતન જલધર સમાન શ્યામ શરીર છે, મુખ પર એવું મધુર હાસ્ય છવાયેલું રહે છે. સ્વરૂપામૃતનું બસ પાન કર્યા જ કરીએ. આંખો પણ અણિયારી, દાંતો જાણે દાડમની કરીઓ. જેવા એ રૂપમાં શ્રેષ્ઠ છે એવા ગુણમાં શ્રેષ્ઠ છે. વીરતામાં એ અદ્વિતીય છે. જેમ આપની પુત્રી લક્ષ્મીજીનો અવતાર મનાય છે, એમ એ નારાયણના અવતાર છે. મારું માનો તો રૂકમણીને યોગ્ય તો મદનમોહન જ છે. મહારાજા ભીષ્મકે કહ્યું, દેવ, દ્વારિકાનાથ ભગવાન વાસુદેવની ખ્યાતિ તો મેં સાંભળી છે. ગુણ રૂપ અને વીરતામાં એ શ્રેષ્ઠ છે, એમાં બેમત છે જ નહીં. આપ કહો છો એમ અનેક ઋષિમુનિઓને મુખે મેં પણ સાંભળ્યું છે કે તે ભગવાન વિષ્ણુના અવતાર છે, પણ એ કૃષ્ણ મારી દીકરી રૂકમિણીનો સ્વીકાર કરશે ખરા? એની ચિંતા તમારે નહીં કરવાની. એમની પાસે આ સંબંધ કબૂલ કરાવવો એ કામ મારું. આપ જ આ કામમાંથી લેતા હો તો પછી મારે કહેવાનું જ ક્યાં રહે છે? શ્રીકૃષ્ણ આ સંબંધ માટે કબૂલ થાય તો મારું સૌભાગ્ય સમજીશ. ભલે, અહીંથી હું દ્વારકા જાઉં છું. એમની અનુમતિ મળ્યા પછી આપને ફરીથી મળીશ. દેવર્ષિ નારદ તો દ્વારકાના પંથે પડ્યા. આમ તો રૂકમણીએ અનેકવાર શ્યામ સુંદરની યશોગાથા સાંભળી હતી. આજે દેવર્ષિ નારદને મુખે ફરીથી સાંભળી એનું રોમે રોમ ખીલી ઉઠ્યું. સુના હૃદય મંદિરમાં શ્યામ સુંદરની સલોણી મૂર્તિ સ્થાપિત થઈ ગઈ. અહર્નિશ એમના જ રૂપગુણનું ચિંતન થવા લાગ્યું. સૂતા જાગતા બેસતા ઉઠતા એમનું જ મનોહર રૂપ આંખો સામે રમવા લાગ્યું. બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે ખરો, એ પહેલાં રૂકમણીએ શ્યામ સુંદરના ચરણોમાં આત્મસમર્પણ કરી દીધું. આમાં બીજો કોઈ બાદ આવે એમ નહોતો, કારણ કે માતા પિતાએ જાતે નારદજી સમક્ષ આ સંબંધ કબૂલ રાખ્યો હતો. એટલે રૂકમણીના મનમાં એમ ઠસી ગયું કે દ્વારકાધીશ શ્યામ સુંદર જ મારું પાણી ગ્રહણ કરશે અને એ જ મને અપનાવશે. આમ શ્યામસુંદરનું મનોમન ચિંતન કરતી અનેક પ્રકારના મનોરથો તે સેવવા લાગી. દેવર્ષિ નારદ તો કુંડિનપુરથી સીધા દ્વારકાપુરીમાં ગયા. હાથમાં વીણા છે, મુખમાં શ્રીમદ નારાયણના અવિરત જાપ ચાલી રહ્યા છે. ભગવાનના નામના જપ કરતા કરતા એમના રોમ રોમ ખીલી રહ્યા છે. નારદજીને પધારતા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. સામે જઈ સ્વાગત કરી પૂછ્યું, કહો નારદજી, શા સમાચાર છે? નારદજીએ આસન લેતા કહ્યું, પ્રભુ, આપે તો નવી નગરીનું નિર્માણ કર્યું, પણ આપને એકલા જોતા મન માનતું નથી. હું તો યુગલ સ્વરૂપનો ઉપાસક છું. આપને શક્તિ સહિત જોવા મારું મન ખૂબ ઉત્સુક છે અને એ હેતુથી તમારે માટે કન્યા પણ જોતો આવ્યો છું. આ સાંભળતા જ શ્યામસુંદર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, અરે નારદજી, તમને એવો કયો હૈયાકુટ્યો મળ્યો કે જે એની દીકરી મને આપવા સહમત થયો છે? આપ જાણો છો કે ડરના માર્યા અમે મથુરા છોડીને અહીં ભાગી આવ્યા છીએ. અમારી પાસે નથી રાજ કે નથી પાક, કોણ અમને ગોવાળિયાને દીકરી દે? હા, બળદેવજીને સતયુગની લાંબી પહોળી ઊંચી વહુ મળી ગઈ અને એમણે હર મુશળથી સરખી પણ કરી લીધી. મને કાર્યાને કોણ દે? પ્રભુ, આવી બનાવટ બીજાની કરજો. હું તો આપને સર્વ રીતે ઓળખું છું, આપની સગાઈ પણ પાકી કરતો આવ્યો છું. કન્યા તે કંઈ કન્યા છે? રૂપ રૂપનો અંબાર જેવા રૂપ છે, એવા જ ગુણ છે. ખરું કહું, એ આપની સાથે જ શોભે એવી છે. આપ બંનેને સી ઉપમા આપવી એ જ મને તો સમજાતું નથી. એ સુવર્ણની અંગૂઠી છે તો આપ નીલમનું રત્ન છે. એ ચંદ્રિકા છે તો આપ ચંદ્ર છો. એ પ્રભા છે તો આપ સૂર્ય છો. બસ પ્રભુ, હવે સ્વીકૃતિની મહોર મારો, એટલી વાર છે. શ્યામ સુંદરે મંદ મંદ હસતા કહ્યું, નારદજી, મારે તમને શું કહેવું? આપ જ્યારે મારું સત્પણ પાકું કરીને જ આવ્યા છો, પછી મારાથી ના કેવી રીતે પડાય? પણ મને કહો તો ખરા, ક્યાંની રાજકુમારી છે? નામ શું? ગોત્ર કયું? હા હા પ્રભુ, એ તો બધું કહેવું જ રહી ગયું. વિદર્ભા અધિપ મહારાજ ભીષ્મકની એ એકની એક દીકરી, એનું નામ છે રૂકમણી. એને 5 તો ભાઈઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પ્રસન્નતાને મનમાં દબાવતા બોલ્યા, નારદજી, આપ જે નક્કી કરીને આવ્યા એ સોનાનું, મેં તો એને જોઈ નથી. જ્યારે આપ જ એને રૂપ ગુણ શીલ બુદ્ધિ ઉદારતા સુલક્ષણ આદિની ખાણ બતાવો છો તો પછી મારે એમાં કહેવા જેવું શું રહે છે? જાઓ, હું પણ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે હું લગ્ન કરીશ તો રૂકમણીની સાથે જ કરીશ. નારદજી ખૂબ પ્રસન્ન થયા. હવે એમને ખાતરી થઈ કે ભગવાને જાતે પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું છે એટલે એ પૂર્ણ કરશે જ. આમ વિચારી આ શુભ સમાચાર આપવા વિદર્ભ ગયા અને મહારાજા ભીષ્મને કહ્યું, રાજન, ભગવાન શ્રી કૃષ્ણએ આપની પુત્રીના સંબંધનો સહર્ષ સ્વીકાર કર્યો છે. ભીષ્મકને આનંદ આનંદ થઈ ગયો. રૂકમણીના આનંદનો તો પાર જ ન હતો. હવે તો રાજમહેલમાં જે કોઈ ઋષિ મુનિ યા બ્રાહ્મણ આવે એને ભગવાન શ્રી કૃષ્ણના સંબંધમાં જ પૂછતી એ બધા જ ભગવાન શ્રી કૃષ્ણના રૂપ ગુણ બળ અને વૈભવના વખાણ કરતા. ભગવાનની ગુણ કીર્તિ સાંભળીને એનું અંતઃકરણ ઓર ખીલી ઉઠતું. મનમાં તો એમ થતું કે બસ એમના જ યશોગાન અહર્નિશ સાંભળ્યા કરો. ભીષ્મકનો મોટો દીકરો રૂકમી જરાસંઘથી છૂટો પડી કુંડિનપુર આવ્યો ત્યારે ભીષ્મકે કહ્યું, બેટા, તું હેમખેમ પાછો આવી ગયો એટલે ખૂબ આનંદ થયો. સાથે સાથે એક બીજી ખુશખબર આપો, તારી નાની બહેન રૂકમણીનો સંબંધ દ્વારકાધીશ શ્રીકૃષ્ણ સાથે કરવાની વાતો ચાલી રહી છે, એમાં શ્રીકૃષ્ણએ સંમતિ પણ આપી છે, કેમ, ઠેકાણું તો સારું છે ને? રૂકમી જરાસંઘનો મરત્યો હોવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે એને ભારોભાર દ્વેષ હતો. જરાસંઘે રૂકમણીનો સંબંધ કેદીરાજ શિશુપાલ સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને એમાં એણે સંમતિ પણ આપી હતી, એટલે ભીષ્મકની આ વાત સાંભળતા જ મનમાં ને મનમાં બળી ગયો, અરે પિતાજી, તમને આ શું સૂઝ્યું? એક સર્વશ્રેષ્ઠ રાજાની કન્યા એક સામાન્ય ગોવાળિયાને આપવી? મને એમ લાગે છે કે આપની સાથે બુદ્ધિ નાઠી લાગે છે. એક ગોવાળિયાને મારે બનેવી કહેવાનો? આપ જરા એ તો વિચારો કે રાજાનો સંબંધ રાજા સાથે શોભે. કૃષ્ણ એ કંઈ રાજા છે? યાદવોને મહારાજા યયાતિનો શાપ છે કે યાદવોને રાજા થવાનો અધિકાર જ નથી અને તેઓ ક્ષત્રિયોમાં બહિષ્કૃત મનાય છે. છતાં નથી કૃષ્ણની જાતનું ઠેકાણું કે નથી એના બાપનું ઠેકાણું. કોઈ નંદગોપનો પુત્ર માને છે તો કોઈ એને વાસુદેવનો પુત્ર માને છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી એણે ગોકુળની ગાયો જ ચારીને એવા અલ્લડ ગોવાળિયા સાથે મારી બહેનનું લગ્ન થાય એ મને જરાય ગમતી વાત નથી. ભીષ્મકે રૂકમીને સમજાવતા કહ્યું, બેટા, તારી વાત સાચી છે, પણ મેં તો અનેક ઋષિમુનિઓ અને બ્રાહ્મણોને મુખે સાંભળ્યું છે કે શ્રીકૃષ્ણ તો પરબ્રહ્મ પરમાત્માના અવતાર છે, એમને માટે આવી વાતો વિચારવી યોગ્ય નથી. આ સાંભળતા જ રૂકમી છંછેડાઈ પડ્યો અને ગર્જ્યો, શું આપ એને પરબ્રહ્મ પરમાત્માનો અવતાર માનો છો? આપને માનવું હોય તો ભલે માનો, હું તો એવું નથી માનતો. અવતારી પુરુષના આ લક્ષણ છે? આપે તો માત્ર વાતો સાંભળી જ છે, જ્યારે મેં તો જાતે અનુભવ કર્યો છે. જરાસંઘથી ડરીને પોતાના બાપ દાદાના નગરને છોડીને એ દ્વારકામાં ભરાઈ બેઠો. આવા કાયર અને ભાગેડુને આપ અવતારી પુરુષ માનો છો? કૃષ્ણ અને રૂકમણીનો સંબંધ મને કોઈ પણ રીતે માન્ય નથી અને મારી ઉપરવટ જઈને કરશો તો હું ઝેર ખાઈને મરી જવાનું પસંદ કરીશ, એવા ભાગેડુ અને ગોવાળિયાને બનેવી તરીકે માન્ય નહીં જ રાખું. ભીષ્મક પણ આ સાંભળીને વિચારમાં પડી ગયા. બીજું તો કંઈ નહીં, પણ એમને આ સંબંધથી ઘરમાં જ કંકાસની આગ સળગાવવાની સંભવિતતા જણાતી હતી. આથી તરત જ નમતું જોખી દીધું અને કહ્યું, રૂકમી, હું તો તમને સાચો માર્ગ ચીંધું, એ માર્ગે જવું ન જવું એ તમારી મુનસુફી પર અવલંબે છે. હું તો હવે ખર્યું પાન છું. મારી નાની દીકરી રૂકમણીને તારે જ સંભાળવાની છે. તને એમ લાગતું હોય કે આ સંબંધ યોગ્ય નથી તો કોઈ સુયોગ્ય શ્રેષ્ઠ રાજા સાથે સંબંધ કર. મેં તો નારાજી સાથે ઔપચારિક વાત કરી છે. વાત કંઈ કાંટે આવેલી જણાતા રૂકમીએ કહ્યું, પિતાજી, રૂકમણીને આપ સુખી જોવા ઈચ્છો છો ને? એમ મને પણ થાય છે કે મારી નાની બહેન સુખી ઘેર જાય તો સારું. મેં એને માટે વિચારી પણ રાખ્યું છે. કેદી દેશના મહારાજા દમઘોષનો પુત્ર શિશુપાલ સર્વ રીતે રૂકમણીને યોગ્ય છે. તે શ્રેષ્ઠ રાજવી પણ છે અને સમ્રાટ જરાસંઘનો પરમ મિત્ર છે. આ પૃથ્વી પટ પર એમના જેવો બળવાન બીજો કોઈ રાજા નથી. હું તો માનું છું કે આપણે માટે આ સંબંધની બધી રીતે અનુકૂળ છે. બેટા, તને ઠીક લાગે તે ખરું, તું જાતે જઈને શિશુપાલ સાથે આ સંબંધ પાકો કરી લે. જો એમને માન્ય ન હોય તો આપણી દશા બે ઘરનો પરોળો ભૂખે મરે એના જેવી થઈ જશે. પિતાજી, આ સંબંધ પાકો જ સમજો ને. આ વાત જ્યારે રાજમહાલયમાં પ્રસરી ત્યારે સૌના મન ઉદાસ થઈ ગયા. વાત વધુ વણશે નહીં એ માટે રૂક્મિએ તાબડતોબ ચેદી દેશ પહોંચ્યો અને જોત જોતામાં શિશુપાલની સાથે રૂકમણીનો સંબંધ નક્કી પણ કરી આવ્યો. જોશીઓએ બોલાવીને સારું મુહૂર્ત પણ કઢાવ્યું. જ્યારે આ વાત રૂકમણીએ જાણી ત્યારે એનું મન શોકથી વ્યગ્ર બની ગયું.